તારીખ 21-2-1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 388
આત્મસાક્ષાત્કાર ઉપર પ્રશ્ન કર્યો છે. આત્મ સાક્ષાત્કાર કહો, આત્માનો પ્રત્યક્ષ અનુભવ કહો, આત્મજ્ઞાન કહો. આત્મજ્ઞાન એ અનુભવ જ્ઞાન છે. આત્મજ્ઞાન એ ખાલી જાણપણારૂપ માહિતી મળી હોય કે આત્મા આવો છે સમજવા મળી હોય એ આત્મજ્ઞાન નથી. આત્માના અનુભવરૂપ આત્મજ્ઞાન છે, એને આત્મ સાક્ષાત્કાર પણ કહેવામાં આવે છે, એને પરમાત્માના દર્શન પણ કહેવામાં, પ્રત્યક્ષ દર્શન પણ કહેવામાં આવે છે. અને એનો મહિમા ઘણો હોવાથી ગ્રંથોમાં એ મહિમા ગાયો છે. બહુ મોટી વાત તો એ છે કે જેને આત્મ સાક્ષાત્કાર થાય છે તે જીવને સંસાર પરિભ્રમણ 84 લાખ યોનિના ફેરા ટળી જાય છે. આ એક બહુ મોટી વાત છે. સંસારના સર્વ દુઃખો અને સર્વ ક્લેશોથી મુક્ત થાય છે અને એ આત્મા અનુક્રમે ભવિષ્યમાં અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત ચતુષ્ટય પ્રગટ કરી અને સિદ્ધાલયમાં વિરાજમાન થાય છે. આવી બીજભૂત શક્તિ હોવાને લીધે, આ તો બીજભૂત શક્તિ છે, જેમ વડના બીજમાં માઇલો સુધી પ્રસરે એવો મોટો વડ પીડ્યો છે, એમ આત્મ સાક્ષાત્કારમાં સિદ્ધપદ પીડ્યું છે. એટલે એ વિશે પ્રશ્નકારે એમ કહ્યું કે વાતો ઘણી સાંભળી છે પણ અમને કંઈ એની કંઈ ઝાંખી ન હોય, કેવી રીતે મન લલચાય, મન પ્રગટ થાય અથવા ઉત્સાહ આવે, પ્રેરણા મળે, કાંઈક એનો નમૂનો અમને ચખાડો તો અમને કાંઈક લાલચ થાય કે ના ના આખું પ્રાપ્ત કરવા જેવું છે અને બહારમાં અશાંતિ લાગે છે. એ પ્રશ્નકારનું લક્ષણ સારું છે કે બહારમાં અશાંતિ લાગે છે. જગતમાં મોટાભાગના જીવોને તો ઘણી અશાંતિ હોવા છતાં પણ, ઘણી ઉપાધિમાં ચાલતા હોવા છતાં પણ, અથવા આધિવ્યાધિ ઉપાધિ ત્રણેય પ્રકારના દુઃખ હોવા છતાં પણ શાંતિનો રસ્તો શોધતા નથી. કેમ કે એવી અશાંતિ લાગતી નથી, જે લાગવી જોઈએ એ પ્રકારે અશાંતિ લાગતી નથી. અહીંયા જેને અશાંતિ લાગે છે એને માટે વાત છે. પ્રશ્નથી એ વાત સ્પષ્ટ થાય છે કે જો આકુલતાને અશાંતિ ન લાગતી હોય તો સંસારની દોડ મટવાની નથી. દોડત દોડત દોડ્યો જેતી મનની દોડ. મનની જેટલી દોડ એટલી દોડ્યા જ કરે છે. આમ સામાન્ય પરિસ્થિતિ છે. એમાંથી જે જીવોની કાળલબ્ધિ પાકે છે એ અશાંતિથી છૂટવા માટેનો રસ્તો શોધે છે, એને જરૂર એ રસ્તો મળે છે, તીર્થંકર દેવનો માર્ગ મળે છે અને એ આત્માની શાશ્વત સંપૂર્ણ શાંતિને પામે છે અંતે. એટલે સમાધાનથી ત્યાંથી લીધું છે કે એટલું તો પોતાને લાગે છે ને, બહારમાં તને અશાંતિ લાગે છે એટલું તો છે ને, એ સારું છે. બારમાં કાંઈ સારભૂત નથી. સારભૂત સાર એટલે સુખ અને અસાર એટલે દુઃખ. બારમાં કાંઈ સારભૂત નથી એટલે કોઈ ચીજ તને સુખ આપે એવું નથી. મખમલની ગાદી ઉપર બેઠો હોય એ ગાદીમાંથી સુખ નહીં આવે, અને કોથળા ઉપર કે પથરા ઉપર બેઠો હોય તેમાંથી દુઃખ નહીં આવે. કેમ કે સુખ દુઃખ દેવાનો એમાં કોઈ ગુણ નથી, કોઈ સ્વભાવ નથી, કોઈ ધર્મ નથી. બારમાં કાંઈ સારભૂત નથી, સુખ દેખાતું નથી. જેને સારભૂત લાગે છે અને સુખ દેખાય છે એને આ રસ્તો મળવાનો નથી. એમ કેવું છે? સંસારના દુઃખોથી થાયકો હોય એનું કામ છે, નહીં તો દોડ્યા જ કરવાનું. કેમ કે એમાં એની કોઈ મર્યાદા નથી. સંસારમાંથી કેટલું મેળવવું, શું મેળવવું એની કોઈ મર્યાદા જ નથી. લક્ઝરી એન્ડલેસ છે. એનો કોઈ ઉછેડો નથી, તૃષ્ણાનો છેડો નથી, સામે પરમાણુનો છેડો નથી. અનંત અનંત પરમાણુઓ છે અને જીવ અનંતકાળથી આકુલતામાં શિકાઈ રહ્યો છે. એ શાંતિ અશાંતિ લાગે તેઓ શાંતિને શોધે, અશાંતિ ન લાગે તો થઈ રહ્યો. એમ કહીને એમ કહેવું છે કે આ માર્ગમાં કોઈ શરૂઆત કરે છે, યથાર્થ પ્રકારે શરૂઆત કરે છે તો આ રીતે કરે છે. જેને અશાંતિ લાગે એ શરૂઆત કરે છે, ચાહે તે ગરીબ હોય ચાહે તે અમીર હોય, ચાહે રાજા હોય કે ચાહે રંક હોય, ચાહે ઓછી બુદ્ધિવાળો હોય કે ચાહે ઘણી બુદ્ધિવાળો હોય, ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. જેને સંસારના પરિણામોથી અશાંતિ લાગે એને જ યથાર્થ પ્રકારે શરૂઆત થાય અને બીજાને યથાર્થ પ્રકારે શરૂઆત ન થાય. તેથી જે આ તત્વજ્ઞાન સમજવાના ક્ષેત્રમાં હોય એવા પ્રત્યેક જીવે પોતાની શરૂઆતને તપાસી લેવી જોઈએ કે હું અહીંથી મારી શરૂઆત થઈ છે કે બીજી રીતે થઈ છે. જો બીજી રીતે કે બીજા પ્રકારે થઈ હોય તો તે યથાર્થ પ્રકારે શરૂઆત થઈ નથી, તેથી વાસ્તવિકપણે શરૂઆત થઈ નથી. યથાર્થ પ્રકારે શરૂઆત થઈ નહીં હોવાથી ખરેખર શરૂઆત થઈ એટલે અનુકૂળતામાં ફસાવાનો, એટલે એની પણ શરૂઆત નથી થઈ એમ લેવું. એવા જીવોમાંથી કોક જીવ એવા હોય છે ખરા કે નિમિત્ત એવું બન્યું હોય પણ પછી આ વિષય સમજાતા એને સમજાણું હોય કે બરાબર છે, પ્રતિકૂળતાના આધારે તો કાંઈ આમાં કારણ કાંઈ આ ચાલવાનું નથી, આમાં તો ખરેખર કોઈ પણ પરિણામમાં આકુળતા છે
બરાબર
એ જણાય એવી વાત છે. તો એમ પાછો કોઈ લાઈન પકડી પણ લે છે. એટલે સાચી દિશામાં પરિણામનું ડાયવર્ઝન થાય તો ગમે ત્યારે થઈ શકે છે, ન થઈ શકે એવું નથી. ભલે ગમે તે રીતે પ્રવેશ થઈ ગયો હોય પણ સામે વસ્તુ ઠોસ પડી છે. નાનીના વચનો કહો કે તીર્થંકર દેવના વચનો કહો, જીનવાણી છે બંને, એ ઠોસ વસ્તુ છે. એમાં નિમિત્તપણું છે, નિમિત્તત્વ છે કે કોઈ પણ જીવ માર્ગે ચડી જાય, સાચે રસ્તે ચડી જાય. એ બનવા યોગ્ય છે. પણ વિકલ્પમાં દુઃખ લાગે ત્યારે, વિકલ્પમાં આકુલતા લાગે ત્યારે, ત્યાં સુધી શરૂઆત નહીં થાય. હવે કેટલાક અનુભવપૂર્વકની યુક્તિની વાતો આમાં આપી છે કે બારમાં કાંઈ સાર્ભૂત નથી ને સુખ દેખાતું નથી, એની ખાતરી શું? કે આ બધું ગમે તેટલું કરીએ તો પણ સંતોષ આવતો નથી અને તૃપ્તિ થતી નથી, ગમે તેટલું કાર્ય કરીએ તો પણ સંતોષ અને તૃપ્તિ થતી નથી, તૃષ્ણાની ઝાળ અગ્નિ વધતી જાય છે જેમ બળતામાં ઘી હોમે એવી રીતે. એ કાર્યો સંબંધમાં પણ એવું છે, કાર્યો કરવા સંબંધમાં પણ એવું છે, અને અનુકૂળતાની પ્રાપ્તિમાં ભોગ ઉપભોગના સંબંધમાં પણ એવું જ છે. આ બધું ગમે તેટલું કરીએ એ જગ્યાએ આપણે એમ પણ વિચારી શકીએ કે આ બધું ગમે તેટલું મળી જાય અને ભોગવીએ તો પણ સંતોષ આવતો નથી ને તૃપ્તિ થતી નથી.
બરાબર.
અને બતાવો કોઈ પણ એક જીવ હોય સંસારમાં કે જેને સંતોષ થયો હોય ને તૃપ્તિ થઈ હોય, એવો એક જીવ બતાવો? એ કઈ નહીં મળે. દેવલોકનો દેવ પણ નહીં મળે, શેઠ શ્રીમંત રાજા મહારાજા તો નહીં મળે, પણ દેવલોકનો દેવ પણ મિથ્યાત્વ અવસ્થામાં કોઈને સંતોષ ને સુખ શાંતિ થાય તૃપ્તિ થાય એવું કોઈ બનતું નથી. આ એક મોટો પુરાવો છે કે બહારમાં ક્યાંય સુખ નથી અને મહેનત કરે એમાં કાંઈ સાર નથી. આપણે જોઈએ અહીંયા કે એક માણસ જન્મે છે, બાળપણ તો બાળપણની રીતે પ્રારબ્ધ અનુસાર વ્યતીત થાય છે, ત્યાર પછી વિદ્યાર્થીનું જીવન પણ પૂરું થાય છે, પછી આર્થિક જીવન શરૂ થાય છે. કોઈ 18-20 વર્ષે, કોઈ 25-30 વર્ષે વ્યવસાયિક ક્ષેત્રમાં પ્રવેશ કરી, પરિશ્રમ કરી અને પ્રારબ્ધ અનુસાર મેળવે છે, પરિશ્રમ અનુસાર નહીં પ્રારબ્ધ અનુસાર મેળવે છે. કોઈને તો વારસો મળી જાય તો પરિશ્રમ વગર પણ મળી જાય છે, એવા પણ અનેક દાખલાઓ બન્યા છે, પણ એ બધા પ્રારબ્ધના જ ખેલ છે. પ્રારબ્ધ અનુસાર મળે છે એ પહેલાં મેળવવાની ઈચ્છા ઘણી હોય છે, મેળવવાનો અભિપ્રાય પણ હોય છે, પણ મળે છે પ્રારબ્ધ અનુસાર, કાંઈ ને કાંઈ તો મળે જ છે, કેમ કે થોડા ઘણા તો પુન લઈને આવ્યા હોય, સાવ પુન લઈને ન આવ્યા હોય એવા કોક જ જીવ, બાકી કાંઈક ને કાંઈક મળ્યા કરે. મળે ત્યારે સંયોગ થાય ત્યારે એને મમત્વ ચડે છે, મમત્વનો રસ ચડે છે, મમત્વનો અભિપ્રાય દ્રઢ થાય છે, પોતાપણું એમાં દ્રઢ થાય છે. હવે આપણે એવા દાખલા લઈએ કે ચાલો કોઈને ઘણું મળ્યું, ખૂબ મળ્યું, ઘણું મળ્યું, મળતા ગયો, મળતું ગયો, વધતું ગયો, વધતું ગયો. હવે બારમાં કાંઈ સારભૂત નથી કેવી રીતે લાગવું પડે છે? કે ઘણું મળ્યા પછી એના હાથમાં કાંઈ નહીં આવે, એને ખ્યાલ આવી જશે કે હવે ઉંમર થઈ, હવે કાયદા એટલા વર્ષ કાઢવાના રહેતા નથી, 40 વટાવ્યા પછી આ પરિસ્થિતિ જોવા મળવાની છે. થોડોક વિચાર હોય તો કે 80 એ તો કુક જ પહોંચે છે, 60 પછી ટપોટપ ટીકીટો પડવા માંડે છે, 70 આસપાસ લગભગ, અને 80 પહેલાં તો 95%, પછી 5% 80 ઉપર હાલે છે, તો એ કાંઈ આશા રાખવા જેવી નથી. 40 વટાવ્યા એણે 50% ભોગવી લીધું, એથી વધારે ભોગવી દીધું, 50 વાળાએ તો એથી વધારે ભોગવી લીધું, પછી તો શરીરના ફેરફારો જ બતાવે કે ગમે ત્યારે ગમે તેમ થઈ શકે એવું છે. વાત વાતમાં માણસને ચક્કર આવી જાય છે, પડી જાય છે. શરીરનો કોઈ ભરોસો નથી, આયુષ્યનો કોઈ ભરોસો નથી, કોઈને ખબર નથી કે આયુષ કેટલું છે. હવે મહેનત પરિશ્રમને મમતા કરી તો હારે લઈ જવાનું કેટલો. બધી કસરત એના માટે તો નકામે. એટલે કે છે તમે સારભૂત શું શું સાર કાઢ્યો તે, આખી જિંદગી મજૂરી કરી તો ચાલો ન આપણે ગણીએ, પણ એ પરિણામ કરીને અધોગતિમાં જવાના કર્મ બાંધ્યા એનું શું, અને એના દુઃખ ભોગવવા પડશે એનું શું. કારણ કે મહેનત કરી ત્યારે તો વિચાર એમ હતો કે ભાઈ હું એકલો નથી, કાંઈ મારે કુટુંબ છે, પરિવાર છે, બૈરા છોકરાઓ છે, શું ઇજ્જત આબરું છે, તો મારે આ બધું તો કરવું મારી ફરજ છે ને મારે કરવું જોઈએ એ બધા માટે. પણ ભોગવવામાં કોઈ ભાગીદાર નથી થતો, કરે છે એકલો અને ભોગવે છે પણ એકલો બીજા ભાવમાં. આ ભાવમાં તો બધાને જે ભોગવાનું થાય છે એ તો પોતાના પ્રારબ્ધ છે, આના આની મહેનતને લઈને નથી કાંઈ, એ દરેક પોતાને પૂછ ભોગવે છે. આ જો કેમ મને કાતો હું મેં આટલું કરી દીધું ત્યારે એને આટલો ફાયદો છે ને ત્યારે એ લહેર કરે છે ને, મારા ઘરવાળા બધા લહેર ક્યારે કરે છે, મેં આટલી મહેનત કરી ત્યારે આટલો પરિશ્રમ કર્યો ત્યારે, વાત આવ ખોટી છે, એનું પ્રારબ્ધ ભોગવે છે. એક હાંડલામાંથી એક જણો ખીચડી ખાય ને એને ગેસ ચડે ને બીજાને પેટ સાફ આવે, ગેસ થતી હોય મટી જાય, બધા પ્રારબ્ધ જ ભોગવે છે. ભલે એક ઘર મારીએ, એક છાપરા નીચે રહીએ અને એક હાંડલામાંથી ખાય, બધા પોતાનો પ્રારબ્ધ ભોગવે છે. એટલે જે ભોગવવું છે એ વ્યક્તિગત છે, પાપ કરે તો વ્યક્તિગત, પુણ્ય કરે તો વ્યક્તિગત, અને ધર્મ કરે તો પણ વ્યક્તિગત. જન્મે તો પણ એકલો, મરે તો પણ એકલો, સ્વર્ગમાં જાય તો એકલો, નરકમાં જાય તો એકલો, મુક્તિએ જાય તો એકલો, આ વસ્તુ સ્થિતિ છે. હવે વાત રહી સમજણ ને, કે તારામાં ડાપણ હોય તો તારું આત્મકલ્યાણ કરી જાજે, નહીતર અધોગતિમાં જવાનું ડેફિનેટ છે, નિશ્ચિત છે. જે સંસારના કાર્યોથી પાપના પોટલા બંધાય છે એમાં અધોગતિમાં જવાનું નિશ્ચિત છે, તેની જ ગતિમાં મોટા ભાગના મનુષ્યો જાય છે. વધવાપણું સંસાર ને લક્ષ્મી અને અધિકાર વધતા પૈસા પણ મળ્યા, સત્તા પણ મળી, અત્યારે તો બે મળે છે ને ત્યાં હોય, એને તો પૈસા એટલા ભેગા કરે છે ને સત્તા એટલી હોય છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વિધું તે તો કહો, વધવા પણ સંસાર નો નરદેહ ને હારી જવો, મનુષ્ય ભમારી ગયો. આત્મકલ્યાણ કરી શકે એવો મનુષ્ય ભાવ હારી ગયો. શું કે છે, એમાં કાંઈ સાર નથી, સરવાળે કાંઈ એમાં સાર કાઢતો નથી. ગમે એટલું કરે ને ગમે એટલું ભોગવે પણ કાંઈ સુખ કે શાંતિ કે તૃપ્તિ થાય એવું નથી. અહીંથી સુખ મળશે, અહીંથી એટલે બીજેથી ક્યાંયથી સુખ મળશે એમ જીવ ફાંફા માર્યા કરે છે. ફાંફા એટલે નકામી મહેનત, ખરેખર સુખ શાંતિ મળતી નથી. કોઈ બહુ શ્રીમંત માણસને પૂછો કે તમને શાંતિ અને સુખ મેળવવા માટે તમે એને ખરીદી શકો કે નહીં, સુખ તમારી પાસે પૈસો ઘણો છે તો સુખ શાંતિ ખરીદી શકો કે નહીં, તો એ ચીજ મળતી નથી એનાથી. સુખ શાંતિ કોઈ ખરીદી શકાય એવી ચીજ નથી, સમજણથી વિના મૂલ્ય મળે એવી ચીજ છે. અને નહીતર કોઈ કોઈ પણ પ્રકારની અવેજીમાં ખર્ચ કરતા કોઈ રીતે મળે એવી ચીજ નથી. પશ્ચિમના દેશોમાં મલ્ટી મિલિયોનર્સ હોય છે, એ શાંતિ માટે હિપ્પી થઈને હિન્દુસ્તાનમાં આવી જાય છે. કેમ કે બહુ અશાંતિ ન સહન થઈ શકે એવી અશાંતિ થાય એટલે મોટાભાગે ત્યાં ગાંડા થઈને મેડહાઉસમાં મોકલી દે છે ને, ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરે છે. અને એવા કેસ બહુ છે ત્યાં, સ્ટેટિસ્ટિક્સમાં એ લોકો સૌથી આગળ છે એમાં, એવા મોટા આંકડાઓ છે એ દેશોના. એટલું ગામ પણ અહીંના અહીં ભારતમાં નથી, કેમ કે મહમ્મદભાઈ ઘણું કરે છે ને ત્યાં, એટલે અશાંતિ ત્યાં વધી જાય બહુ. અને ગાનપણ એટલે શું, અમુક હદે અશાંતિનો લિમિટ ક્રોસ કર્યા પછી જે પરિણામો થાય એનું નામ ગાનપણ. અથવા જે પરિણામો થાય એના ઉપર મનનો કંટ્રોલ ન રહે એનું નામ ગાનપણ. મનનો કંટ્રોલ હોય ત્યાં સુધી ડાયો ગણાય, બાકી તો પરિણામ તો ગાંડા જેવા જ થતા હોય છે, ડાયા નહીં તે તો ધ્યાન હોય એને ખ્યાલ આવી જાય કે આપણા પરિણામને કોઈ ઠેકાણા નથી. પણ કંટ્રોલ છે એટલે બહાર ન દેખાય, ડોલાને કંટ્રોલ ઉડી ગયો, કંટ્રોલિંગ વાલ ગયો એનો, એટલે એનો તલ તોફાન બહાર દેખાય છે પણ એનો તોફાન અંદર રહે છે. એટલો જ ફેર છે, બીજો કાંઈ ફેર નથી. એમ જગતના જીવોને અશાંતિ તો ઘણી છે એમ કહે છે, બહુ ફાંફા મારે છે, અહીંથી સુખ મળે અહીંથી સુખ મળે, પણ સંતોષ આવતો નથી, ક્યાંયથી સુખ શાંતિને તૃપ્તિ થતી નથી. કે એમ બતાવે છે કે સુખ સ્વરૂપ વસ્તુ કોઈ જુદી અંતરમાં છે, અને એવું ધ્યાન કોક જીવનું જાય છે. નહીતર હજી રસ્તો બદલતા નથી એવા મોટા ભાગના જીવો છે. ધર્મ અને વિજ્ઞાન નો એક આપણે આર્ટિકલ છે લખ્યો છે, એમાં એક વાત લખી છે કે બુદ્ધિમાન માણસોની પણ કેવી બૌદ્ધિક સ્તરે ભૂલ થાય છે. શરીરનો રોગ થાય, પીડા થાય, ડાક્ટર પાસે દોડે, હાથે દવા ન કરે, કઈ કહી શકો બહુ પીડા છે, હારા મારો ડાક્ટર ગોતે, એનાથી ન મટે તો ડાક્ટર બદલી નાખે, જે ડાક્ટર દવા ચાલુ હોય લાગુ ન પડે તો ડાક્ટરનું માથું ખાય, સાહેબ તમારે દવા ખાધું પણ કાંઈ મીઠું નથી, કંઈક દવા બદલો નહીં તો હું ડાક્ટર બદલું છું, કાં તમે દવા બદલો નહીં તો હું ડાક્ટર બદલીશ. આ તો પ્રેક્ટિકલ નોલેજ છે બધાને, એટલું પ્રેક્ટિકલ નોલેજ આત્માની શાંતિ અશાંતિમાં જીવોને નથી, મન માણસોને નથી. કે ભાઈ તું પૈસા મેળવે છો, અનુકૂળતાના સાધનો તને ખરીદી શકે છો, છતાં તને સુખ શાંતિને તૃપ્તિ થતી નથી, તો આને આ ઉપાય તો શું કરવા ચાલુ રાખે છે? કેમ વિચારતો નથી કે કંઈક બીજો ઉપાય હોવો જોઈએ? આ બૌદ્ધિક સ્તરે આ જગ્યાએ ભૂલ થાય છે, એ વાત અહીંયા પોઈન્ટ આઉટ કરી છે. શું કે ક્યાંયથી સુખ શાંતિમાં નથી આવતા એમ બતાવે છે, સુખ સ્વરૂપ વસ્તુ કોઈ અંતરમાં જુદી છે, કાંઈક જુદું હોવું જોઈએ, નહીતર આમ માણસને થોડી ખબર પડે છે પણ કોને ખબર, મોહ એવી ચીજ છે ને એને સંસારમાં પકડી રાખે છે. નહીતર મંદિર જાય દર્શન કરવા, અથવા જેના જે ધર્મસ્થાન હોય એમાં જાય, પછી ક્રિશ્ચિયન હોય તો ભલે ચર્ચમાં જાય, મુસલમાન હોય તો ભલે મસ્જિદમાં જાય, પણ એને એમ લાગે કે કંઈક ઠીક છે, શાંતિ કંઈક શાંતિ લાગે છે, કંઈક આપણે અહીંયા આવવું તો જોઈએ, ક્યારેક ક્યારેક આવવું તો જોઈએ, આપણી અનુકૂળતા પ્રમાણે અહીંયા આવવું તો જોઈએ. કેમ કે કસાયની તીવ્રતાની હોળી હળગે છે, એ અહીંયા થોડીક પગની ઠંડી પડે છે ધર્મના સ્થાનમાં. જો કોઈ બુદ્ધિવાળો માણસ હોય, વિચારવાન માણસ હોય, તો એને એમ થાય કે જો થોડીક પણ અહીંયા ફેર પડે છે તો પછી પૂરેપૂરો ફેર પડે એવો કોઈ રસ્તો છે કે નહીં, એને ગોતવા નીકળી પડે છે બુદ્ધિ વાળો હોય તો. કઈક આમાં છે ખરું, કઈક ઝાંખી થાય છે ખરેખર ગુણો તો, ખરેખર જુઓ તો ઝાંખી થાય છે. શું કે નહીં, આ બાજુ ક્યાંક શાંતિનો હવા આવે છે ખરી. રણના પ્રદેશમાં બળબળતા ઉનાળામાં ઊની લૂ વાતી હોય, ગરમ હવાને ઊની લૂ કહે છે, એમાં ઠંડા પવનની લહેરખી આવે ને તો કાં વરસાદ આવવાનો હોય ને કાં આજુબાજુમાં સરોવર હોય એમાંથી એ બાજુથી હવા આવી હોય, મોટું જળાશય હોય એમાંથી હવા આવી હોય, તો જે બળતો હોય એને એમ થાય કે કાંઈક ઠંડક થાય છે, તો વધુ ઠંડક થાય ને પૂરી ઠંડક થાય એની શોધ કરવા એ ઉતરે તો એ વિચારવાન જીવ છે, બુદ્ધિવાન જીવ છે. અને એને અવગણીને પાછો સંસારના કાર્યોની ઝાડમાં ગૂંચવાય અને હળગે પાછો, તો એને વિચારવાન પણ કેમ કહેવાય, એને બુદ્ધિમાન પણ કેમ કહેવાય, એવી વાત છે. કોઈ અંદરમાં બીજી ચીજ છે, અને જ્ઞાનીઓ તો પોકારી પોકારીને કહે છે કે હે જીવ, બહારમાં ક્યાંય સુખ નથી, સુખ અંતરમાં છે. બહારમાં સંતોષ નથી આવતો, અને જે સુખનું ધામ બહારમાં તો ક્યાંય સંતોષ આવતો નથી, પણ જે આત્મા અંદર અનંત સુખ ધામ છે એનો અનુભવ થાય ત્યારે સહેજે એવી ઉદાસીનતા આવે છે કે કોઈ બાહ્ય પદાર્થમાં સુખ દેખાતું નથી, સુખ દેખાતું નથી. જળ પદાર્થો પરમાણુની કોઈ પણ પ્રકારની પર્યાય હોય સુખ રહિત છે એ સ્પષ્ટ જ્ઞાનમાં રહે છે, અને તેથી એમાંથી સુખ મળશે એ અપેક્ષા છૂટી જાય છે. એનું નામ ઉદાસીનતા છે. ભોગાવાની રેતી અને ઘઉંનો લોટ, ઘઉંના ફાડા હોય ને, આકારમાં ને રંગમાં એક સરખા દેખાય, પણ ખબર પડે કે આ ઘઉં નથી પણ રેતી છે, પછી એમાંથી ખોરાક બનાવવાની અપેક્ષા કેવી રીતે કરે કે એમાંથી લાડવા બનાવી હોય કે ભાખરી બનાવી. એમ જે પરમાણુમાં જળમાં સુખ નથી એવી વાત ચોખ્ખી છે, નજરે દેખાય એવી છે, અનુભવી શકાય એવી છે, એ મોહવશ જોતો નથી એટલે ભૂલે છે, પણ જો સ્પષ્ટપણે જ્ઞાનમાં એ વાત સમજાય તો સુખની અપેક્ષા ન રહે. એનું નામ જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય છે. વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન થાય, એને વૈરાગ્ય લાવવો ન પડે, એને સુખની અપેક્ષા છૂટી જાય એટલે એને વૈરાગ્ય હોય હોય ને. એટલે જ્ઞાન ને વૈરાગ્ય એક સિક્કાની બે બાજુ છે. બેન શ્રી લખે છે વચનામૃતમાં કે વૈરાગ્ય સહિતનું જ્ઞાન છે એ જ્ઞાન ક્યાંય ફસાતું નથી. વૈરાગ્ય છે એ જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. બહુ સરસ વાત લીધી છે એ પદ્ધતિથી. શું કહે છે કે અંદરમાં જે અનંત સુખ ધામ છે તે પ્રગટ થાય એટલે અનુભવ ગોચર થાય, પછી બીજી ઈચ્છા જ નથી થતી એટલે અપેક્ષા સુખની બંધ થઈ જાય છે. એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે એ ક્યારે પ્રગટ થાય? કે જીવ પોતે તે માટે પુરુષાર્થ કરે ત્યારે પુરુષાર્થ અપેક્ષિત છે. વસ્તુ છે પણ શક્તિ રૂપે છે, પાવર રૂપે સુખ છે. સુખનો પાવર કેટલો છે? અનંત સુખ પ્રગટ થાય એટલો પાવર છે, પણ એને પ્રગટ કરવા માટે પુરુષાર્થ જોઈએ. સોનું છે પણ ખાણમાં પડેલું છે, એની શુદ્ધિ કરો તો લગડી થાય. એમ સુખ છે પણ રાગ દ્વેષ મોહ કષાય વિભાવ એની ખાણમાં પડેલું હોનું છે, એને શુદ્ધિકરણ કરો તો સુખનો અનુભવ થાય. જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે પ્રગટ થાય, તેની પહેલાથી ત્યાં સુધી એને જે આત્મિક સુખની અપેક્ષા તીવ્રતાએ થવી જોઈએ પુરુષાર્થ માટે, એવું જાગતી નથી. આ એક વિટમણા છે. એટલે મોટાભાગના મુમુક્ષુ એવી ફરિયાદ પણ કરે છે અને દલીલ પણ કરે છે કે આત્માના સુખને, આત્માની શાંતિને જ્ઞાનીઓ બહુ વખાણે છે. તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં પણ એની બહુ વાત આવી મહિમા કરીને, પણ અમને કાંઈ ચાખવા મળે નહીં ત્યાં સુધી ત્યાંથી લાલચ થાય. આ દલીલ કરે છે. કાંઈક થોડોક નમૂનો ચાખવા મળે ને પછી એમ થઈ ના હવે તો આવી શાંતિ જોઈએ, આવી શાંતિ જોઈએ. પણ હવે જ્યાં સુધી ચાખવા નથી મળતી ને ત્યાં સુધી પુરુષાર્થ ઉપડતો નથી. હવે શું કરવું? વિશ્વાસ નથી. આમ એ વિશ્વાસ કેમ આવે એના માટે હવે વાત કરશે. પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તેને બતાવે છે કે તું આ કર, અમે તેનો અનુભવ કરીને તને કહીએ છીએ. વાત રહી મહાપુરુષોના વચન ઉપર વિશ્વાસ રાખવાનો. મહાપુરુષોએ પ્રગટ કર્યું છે એ પ્રગટ કરીને માત્ર કહે છે એટલું જ નહીં, પણ અનુભવ કરીને બતાવે પણ છે. જો તને રોગ થયો ત્યારે તને દુઃખ સહન નહોતો થતો, એ જ રોગ અમને થાય ત્યારે અમને કાંઈ થતું નથી, બતાવે પણ છે. જે પ્રકારની તને પ્રતિકૂળતા આવી ત્યારે તને બહુ આકુલતા થઈ ગઈ, એવી પ્રતિકૂળતા અમને આવે કાંઈ લાગતું નથી. રોગ નિર્ધનતા એ બે પ્રગટ સંસારી જીવોને દુઃખના કારણ છે, અને એથી વધારે દુઃખનું કારણ તો અજ્ઞાનને લઈને અસમાધાન અને ટેન્શન છે, એ સૌથી મોટું દુઃખનું કારણ છે. પણ એ લોકો સમજતા નથી એટલે એની દવા નથી લોકોને. આની દવા છે કે નિર્ધનતામાં પૈસા મળે તો એ દુઃખ મટે, અને રોગમાં તંદુરસ્તી મળે તો એ દુઃખ મટે. એટલે એના ઉપાય કરે છે ને એની પાછળ જિંદગી ખર્ચી નાખે. ત્યારે મહાપુરુષો પ્રગટ કરીને બતાવે છે કે માત્ર કહીને આઘારીએ છે એમને, બતાવે છે કે તું આ કર. આ એટલે શું આપણે વિચારીએ? તું આ કર, અમે તેનો અનુભવ તને કહીએ છીએ. આ કર એટલે શું કર? આ થોડી ગોળ ગોળ રહીએ છીએ. આ કર એટલે શું કર? જો તારે સુખની ઝાંખી કરવી છે ને, મૂળ વાત તો એટલી છે ને કે સુખની ઝાંખી કરવી છે. પોતાને ઝાંખી ઝાંખી કરવાનું બતાવી દઈએ કે તારું જે જ્ઞાન છે એ એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન તું જો, તો એમાં આકુલતા નથી. અને સુખનું સ્વરૂપ શું છે? આકુલતા રહીત પણ. નિરાકુલતા તે સુખનું સ્વરૂપ છે, આકુલતા તે દુઃખનું સ્વરૂપ છે. દુઃખના અનુભવથી તને દુઃખ તો સમજાય છે, આકુલતાથી દુઃખ તો સમજાય છે. એ આકુલતાનો નાશ એનું નામ સુખ છે, નિરાકુળ પણ તે સુખ છે. અને તારું જ્ઞાન જો, એકલું જ્ઞાન જો, માત્ર જ્ઞાન જો, શુદ્ધ જ્ઞાન જો, એમાં આકુલતા નથી. સુખની ઝાંખી થાય એવું છે, એ ઝાંખી ભાવભાષણમાં થાય છે. એટલે અહીંયા એનો વિસ્તાર નથી કર્યો કે આ કર એમ કે છે. આ કરમાં તો શું આવ્યું કે તું મુમુક્ષુતાના પ્રથમ પગથિયે પગ મૂકીને એના આરોહણ ક્રમમાં આગળ વધીને અહીં સુધી આવ, કે તને ભાવભાષણ થાય તો સુખની ઝાંખી થાય. બાકી પેગડે પગને ભ્રમ ઉપદેશ એવું તો કોઈ દી બનતું નથી. પેગડે પગ એટલે સમજો ઘણા દી સમજતા હોય નહીં ને. ઘોડો ઘોડા ઉપર સવારી કરવી હોય ને ત્યારે એક પગ મૂકવાનો એક લોખંડનો બનાવ્યો હોય છે પગ મૂકવાનો, હે સ્ટેન્ડ એને કહે છે. એમ પેગડે કહે પેગડું પગડું પેગડું કહે છે. એના ઉપર પગ મૂકીને પછી બીજા પગે ફલાંગ પાડીને ચડી જાય. એટલે જ્યારે ઘોડે સવારીમાં આગળ નીકળી જવું છે એને પહેલાં પગ તો પેગડે મૂકવો પડશે ને. એવી રીતે આત્મજ્ઞાન બહુ ઊંડું છે. એટલે તું એમ કે મને પહેલેથી સુખની ઝાંખી થવી જોઈએ તો હું સુખ માટે મારા આત્માના સુખ, એમ નહીં. હું તને કહું પહેલેથી શરૂ કર, પેગડે પગને ભ્રમ ઉપદેશ એમ કે આત્માનું જ્ઞાન નહીં થાય. ભ્રમ ઉપદેશ એટલે આત્મજ્ઞાન. એના માટે જે વ્યવસ્થા છે એ જ વ્યવસ્થા છે. અને દુનિયામાં પણ એમ જ છે. કોઈ એમ કે મારે સીધું એરોપ્લેન ચલાવવું છે તો કે પણ સાયકલ ચલાવતા શીખ પહેલા, સ્કૂટર ચલાવતા શીખ, મોટર ચલાવતા શીખ, એરોપ્લેનની વાત પછી. અને બાળક હોય તો એને પહેલા એમ કે તું પહેલા બાલ મંદિરમાં જા, પછી પ્રાથમિક શાળામાં જા, પછી માધ્યમિક શાળામાં જા, પછી હાઈસ્કૂલમાં જા, પછી કોલેજમાં જા, પછી તમે એરોપ્લેન શીખવા. એમ બાળકની અવસ્થામાં ઊભો છે આત્મજ્ઞાન જે મેળવવા આવેલો જીવ, તો એને તો પહેલાં એને બાળપુથીમાં બેસાડવો પડે. એને સીધું આત્મજ્ઞાનને એને સુખનો નમૂનો ચાખવા મળે એમ કાંઈ બનતું નથી. એટલે એમ કહેવું છે, અમે તને અનુભવ કરીને બતાવીએ છીએ અને અમે કહીએ છીએ એમ તું કર. અને પછી તેનો વિશ્વાસ કરે તો તેને સ્વાનુભૂતિ એટલે સુખનો અનુભવ થાય, સાક્ષાત્કાર થાય. સ્વાનુભૂતિ કહો કે સાક્ષાત્કાર. આ પુસ્તકનું નામે સ્વાનુભૂતિ દર્શન રાખ્યું છે. એટલે આ આત્મ સાક્ષાત્કારનું જ ટાઇટલ છે આ ગ્રંથનું, તે ટાઇટલ જ છે. ક્યાં વાત આવી? વિશ્વાસ પર. વિશ્વાસ કોના ઉપર કરાય? આ પ્રશ્ન છે. સારો દેખાવ હોય એના ઉપર વિશ્વાસ કરાય કે નહીં? સારો વૈભવશાળી હોય એના ઉપર વિશ્વાસ કરાય કે નહીં? વિશ્વાસ કરવાનો આધાર શું? પ્રમાણિકતા. ભલે પછી ગરીબમાં ગરીબ માણસ હોય, પ્રમાણિક હોય તો એના ઉપર વિશ્વાસ કરે. નહીતર છતે પૈસે લઈને ન દેવા એ પ્રકાર ચોખ્ખા જોવામાં આવે છે અત્યારે. એટલે અને સારો દેખાવ કરી અને છેતરપિંડી કરનારા જગતમાં થોડા નથી. વિશ્વાસ કોના ઉપર મુકાય? પ્રેક્ટિકલી તો બધાને પ્રયોજન પૈસાનું છે, કોના ઉપર વિશ્વાસ મૂકે? તો પ્રમાણે કોઈ ભલે એની પાસે મૂડી નથી, પણ માલ વેચીને પૈસા દઈ દઈશ, અને બીજો માલ ઘરમાં રાખીને પૈસા નહીં દઈએ. છતાં પૈસા એમ કહેશો, પૈસા આપી દે પણ દેવા માટે નથી. ખોખું કે જવાબ આપી દેશે, શું કહેશે? પૈસા પડ્યા પણ દેવા માટે નથી. એવું બનેલું મુંબઈમાં, એક મારવાડીની સામે આખી બજાર પડી ગઈ. ગ્રુપ એવું મોટું થઈ ગયું કે આને ઉઠાડી મૂકો. પરશુરામ રામરી પુર્યા કરીને બહુ મોટી પાર્ટી હતી ગૃહ બજાર મુંબઈમાં, ઈસ્ટ ઇન્ડિયા કોટન હોલમાં નામ હતું એ વખત. કાગાદેવી ઉપર છે ને મોટો ઈસ્ટ ઇન્ડિયા કોટન હોલ છે પથ્થરનો, ત્યાં ત્યાં સટ્ટો ચાલતો કોટન. ત્યાં આને ઉઠાડી મૂક, આનું દિવાળું કટે કરાવી નાખો. એટલે એ જે વેપાર કરે એની સામે સટ્ટો એટલો આપે, ગ્રુપ થઈને નાખો. ઓલો સમજી ગયો, એટલે એને આખી દાનત બદલી, નુકસાન કરીને બેસી ગયો. પૈસા ન દેવા જાઓ તમારે થાય કરીને, એટલે એની પેઢી ઉપર કોઈ આવે ને લેવા, એટલે તિજોરી ખોલીને નોટોની થપ્પી બતાવે. પૈસા આપ્યા પણ દેવાના નથી, પૈસાનું દર્શન કરાવી દે. તિજોરીનું બાયણું ખોલીને થપ્પીઓ બતાવે નોટોના બંડેલોને. કરોડપતિ માણસ તો એ જમાના, પૈસા આપ્યા પણ ક્યાં દેવા દેવાના નથી. તમે એમ કહેતા હતા કે રૂ બજારમાં પાણીથી દીવો નથી બોલતો, તેલ પાણી છે તેલ દિયા નહીં જલતા, તેલ છે દિયા જલા જલાયા જાતા હૈ. લેકિન હમ તુમકો દેખાયંગે પાણી સે ભી દિયા જલતા હૈ, એવા જવાબ દેતો હતો. બની ગયેલું કહેવાનું આશય શું છે? પૈસાવાળા છે માટે વિશ્વાસ મૂકી શકાય એવું કંઈ નથી હોતો. પ્રમાણિકતા ઉપર વિશ્વાસ મુકાય છે. તો આ સુખનો રસ્તો બતાવનાર જીવો, જીવ મહાપુરુષો, તીર્થંકર જ્ઞાનીઓ પ્રમાણે છે કે નહીં, નિર્દોષ છે કે નહીં જોઈ લ્યો તમે. એની નિર્દોષતા, એની પ્રમાણિકતા, એની સ્વચ્છતા, એની પારદર્શકતા જો તમને દેખાય તો વિશ્વાસ મૂકો, એ ન દેખાય તો પછી કોઈ ઉપાય નથી. એટલે વાત ત્યાં અમીને ઊભી રહીએ છે કે જ્ઞાનીના વચનો ઉપર વિશ્વાસ મૂકે એ જ પુરુષાર્થ કરે, એ જ દિશામાં શાંતિની દિશામાં પુરુષાર્થ કરીને શાંતિ પ્રાપ્ત કરી શકે, અને તો સહાનુભૂતિને સાક્ષાત્કાર થાય. વિશેષ છે થોડી ચર્ચા હજી આ વિષયમાં, અહીં સુધી રાખે. Hallo, ich schon mal kann.